अथ मनसि स्थिरत्वमाप्ते भगवति मानुषमूर्ति वासुदेवे निजहृदि पृथगेकमेकमङ्गं चरणतलादिविचिन्त्यमस्य पुंस ध्वजकमलयवाङ्कुशृद्वरेखा प्रमुखसुलक्षणलक्षितश्च रम्य अतिशयमृदुलश्च याविकाभे चरणतले मनसः च चिन्तनी। बोलो स्वामीनारायण भगवान ने। श्री हरि कृष्ण महाराज, श्री लक्ष्मीनारायण देव, श्री नर नारायण देव, श्री राधारमण देव। बधा भक्तों जाजक जय स्वामीनारायण। पंदरमी सत्संग छावणी महाराजनी कृपा थी परम पूज्य आचार्य मार लालजी महाराज एमना आशीर्वाद ने एमना राजीपा थी भगवान ने पामवा माटेनो दाखलो याद रखो। अहीं कोई टीचर छे ज नहीं, बधा विद्यार्थी छे। अने मोक्षना पथमां भगवान सिवाय स्वयं कोई टीचर नथी, तमाम विद्यार्थी छे। अने विद्यार्थी बनीने सांभळशुं त्यां सुधी ज कंईक प्राप्त करी शकशुं। जे दाड़ टीचर थई जाशुं ते दाड़े पूरुं। अद्भुत हरि स्मृतिनी कथा आपणे सांभळी, બહુ સુંદર કથા હતી। કથા તો બધી જોકે સારી જ છે, પણ સ્વામી વાતોમાં લખ્યું ને કે ભગવાનની ભક્તિ કરે તો સુખ તો આવે, જેમ ગાયના આવમાં ગાયને કોઈ પણ જગ્યાએ વાછરું માથું મારે એને સુખ તો આવે જ, પણ એમ કરતાં કરતાં જો આવમાં માથું મારે ને આંચળ મોઢામાં આવી જાય અને દૂધની છેડ વછૂટે એ સુખ કાંઈક જુદું। એમ ભગવાનની તમામ કથાની અંદર આનંદ તો પ્રાપ્ત થવાનો, પરંતુ હરિસ્મૃતિમાં સીધો જ ભગવાનનો સંબંધ છે, માટે એ વાત તો કંઈક અનિરીત છે। એને આપણે કેટલા દાડાની શિબિર, સાતની છે કે આઠની છે? સાત દાડાની, કોઈ હાત કહે છે ને કોઈ આઠ કહે છે, પણ જેટલી હોય એટલી આપણે પાંચમે પૂર્ણાવતિ કરશું। એમાં આપણે મહારાજની મૂર્તિમાં મગ્ન બનવાનું છે। એ મૂર્તિમાં જોડાણા પછી મૂર્તિમાં સંલગ્ન રહેવાય, એટલા માટે જ્ઞાન પણ જરૂરી છે। શાસ્ત્રોનો મત પ્રેમ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ બતાવે છે, માટે સાથે આપણે વચનામૃતને પણ રાખશું, જેથી કરીને પ્રાપ્ત થયેલા મહારાજ પાછા વિસરી ન જાય, ને તો ભગવાન મળ્યા પછી એને છોડી અને 16,100 સામને વળગી હતી। પ્રેમ હતો પણ જ્ઞાન નહોતું, એટલે જ્ઞાન પણ મોક્ષના પથમાં ખૂબ જરૂરી છે। અને આજે આપણને એવો પ્રેમ એવું જ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખ જાગી છે, નત્ર આ 9 લાખ 9 વર્ષના દિવસો અમુક અહીં આવે ખરું? હે, લોકો તો કાંઈ કાંઈના સંકલ્પ કરતા હોય, એની મધ્ય તમને છાવણીમાં આવવાનો સંકલ્પ થયો, એ જ ભગવાનને પામવાનો સંકલ્પ થયો છે, એ નિશાની છે। આપણે ગયા વર્ષે પ્રથમ પ્રકરણના 42 વચનામૃતો સાંભળ્યા હતા, આ વખતે પ્રથમના 43માં વચનામૃતથી પ્રારંભ કરશું। વચ્ચે જોકે માણાવદરની અંદર અમદાવાદના કેટલા વચનામૃત, 7, એની કથા આપણે 8 છે, વચનામૃત 8, એ 8 વચનામૃતની કથા માણાવદરની શિબિરની અંદર કરી। જોકે વડતાલ દેશમાં 3 છે, પણ અમદાવાદ પ્રતિની અંદર 8 છે। એનું કારણ એવું છે, બધા મહારાજના શબ્દો છે, પણ 1000 વચનામૃતોની પ્રતિમાથી એ બ્રહ્મનિષ્ઠ સંતો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીએ 262 વચનામૃત સિલેક્ટ કરેલા, મહારાજ ધામમાં સીધા આવ્યા, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી પણ ધામમાં સીધા આવ્યા પછી અમદાવાદની અંદર 11 વચનામૃતની પ્રત મળી। આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે શુકાનંદ સ્વામીને કહ્યું કે આપ એની અંદર ઇન્વોલ્વ કરી દો ને 273 વચનામૃત થાય, ત્યારે શુકાનંદ સ્વામી કે પણ હું એકલો ન કરી શકું, કારણ કે સાથેના 3 સદગુરુઓ ધામમાં સીધાવ્યા છે, માટે એ 11ને વડતાલ દેશની અંદર સમાવવામાં નથી આવ્યા, અમદાવાદ પ્રતની અંદર સમાવવામાં આવ્યા છે। પણ મહારાજના સ્વીમુખની વાણી હતી, જેથી કરીને આપણે માણાવદરની અંદર જો કે મોજે બહુ આવી, કારણ કે એની અંદર મહારાજની સર્વોપરી નિષ્ઠાની બહુ અદભુત અદભુત વાતો છે. એટલે ત્યાં એ અમદાવાદ વ્રત પૂર્ણ થઈ હવે આપણે ફરીને પ્રથમ પ્રકરણના 42 પૂરા થયા એટલે 43માં વચનામૃતથી પ્રારંભ કરશું. જોકે વચનામૃત અદ્વિતીય જ ગ્રંથ છે, એમાં કોઈ બે મત નથી. ભક્તો, આપણે કથા કરીએ છીએ માટે સારો છે એવું કદી તમે માનતા નહીં, યાદ રાખજો. આપણે કથા કરીએ માટે સારો છે એવું કદી માનતા નહીં, એ સારો જ છે એથી કરીને આપણે કથા કરીને ત્યારે સારી લાગે છે. જે દાડે એમ મનાય જાય કે આપણે કથા કરી તેથી સારો છે તો આપણે માર્ગને સમજ્યા જ નથી. પણ એ ગ્રંથ જ એવો છે, કારણ કે કોઈ પણ શાસ્ત્ર તમે લેશો ને તો એ શાસ્ત્રની અંદર યાદ રાખજો મુમુક્ષ અને મુક્તોનો સંવાદ હોય છે. કોઈ પણ શાસ્ત્રની અંદર મુમુક્ષ અને મુક્તોનો સંવાદ છે, જ્યારે વચનામૃતની અંદર મુક્ત અને મહારાજનો સંવાદ છે. આ ગ્રંથની અંદર પર બ્રહ્મ અને પરબ્રહ્મનો સંવાદ છે, માટે વચનામૃત બહુ અદ્વિતીય ગ્રંથ છે. અમને પોતાને ખૂબ ગમે છે, જેથી કરીને અમારી મોજ માટે અમે કથા કરીએ છીએ અને મહારાજના વાક્યો જ માટે તમને ગમે છે. લંડન અમે આજે જ આવ્યા ને, નામ નથી આપતો, વડતાલમાં પહેલાં સાધુ હતા, ત્રણ દાડા પહેલાં લંડનમાં અમને ફોન આવ્યો. મને કહે સ્વામી 25 વર્ષ સાધુ રહ્યો, 25 વર્ષ સાધુ રહ્યો પણ કાયમ તમારે અમે ઓડોળા જ કાઢતો રહ્યો કે. પણ અહીંયા લંડન આવ્યા પછી અત્યારે ગ્રસ્ત છે. મેં વચનામૃતની કથા જ્યારે સાંભળી કેસેટના માધ્યમથી ત્યારે મનમાં એમ થયું, ઓહો આવડા મોટા મહારાજ, આવા મોટા મહારાજ, ઓહો મહારાજને કોઈ દાડો ઓળખી જ ન શક્યો 25 વર્ષ સાધુર્યા પછી પણ. અને સ્વામી તમારે સામે ડોળા કાઢતો રહો માફી માગું છું, પણ મહારાજ મારા ઉપર રાજી થાય એટલા માટે હવે અહીંયા હું લંડનમાં રહેતો થોકો વચનામૃતની કેસેટો જ બધાને આપી આપ કરું છું કે. એટલે વચનામૃત ગ્રંથ ખરેખર અદ્વિતીય ગ્રંથ છે. જો કે હું એને ઓળખતો જ તો આપણે સામેથી કોઈ દાડો ભેગા નહીં થયેલા, આમ જે સમને નહીં કરેલા એને બિચારે નહીં કરેલા, આમ ઔપચારિક કરતા હોઈએ. પણ કહેવાનો મતલબ વચનામૃત અદ્વિતીય ગ્રંથ છે, એ જ્ઞાન આપણને જો થશે, ભગવાનના ભક્તો યાદ રાખજો, જ્ઞાન હશે ને તો ક્યારેક કામ લાગશે. ગમે તેવા આપત્તિ વિપત્તિના સમયમાં પણ મોક્ષમાં ક્યારેય તમને સંશય નહીં થાય જો મહારાજના સ્વપ્નું પૂર્ણ જ્ઞાન હશે. અને મહારાજ કેવું, જો જ્ઞાન નહીં હોય તો જીવાત્માને વારંવાર સંકલ્પ થશે કે મારું શું થશે, ઇન્દ્ર થાયશ, બ્રહ્મા થાયશ, સ્વર્ગમાં જાયશ, ભૂત થાયશ, પ્લેત થાયશ. મારે ક્યાં સંકલ્પ જીવને અખંડ ઉઠે રાખશે. જ્યાં સુધી અમારા સ્વરૂપનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી, અમારું જ્યારે જ્ઞાન થશે પછી એને કદી પણ સંકલ્પ નહીં થાય કે મારા મોક્ષનું શું થશે, નિશ્ચય મારો મોક્ષ જ થશે. તમે કલ્પના કરો, મહારાજના સ્વરૂપનું જ્ઞાન થયા પછી કદાચ ન ત્યાગાશ્રમમાં ટકી શક્યા, પણ પૂર્ણાનંદ સ્વામી એ કયા જોરે એવું બોલ્યા હતા, તમે વિચાર કયા જોરે એવું બોલ્યા હતા, મારે અક્ષરધામમાં આવવાની ગરજ નથી, મહારાજને જો અક્ષરધામમાં લઈ જવાની ગરજ હોય ને તો ધોળો હાથે લઈને તેડવા આવે ને તો અક્ષરધામમાં આવું, એ નિષ્ઠાના જોર ઉપર બોલ્યા હતા, મહારાજની જે સ્વરૂપ નિષ્ઠાના જોર ઉપર બોલ્યા હતા. માટે ભગવાનના ભક્તો, શિબિરમાંથી તમામ ભક્તો નિયમ ધર્મને દ્રઢ કરીને જાજો, મહારાજમાં ખૂબ હેત કરીને જાજો, એ કરવાનું છે, પણ સાથે સાથે સ્વરૂપ નિષ્ઠાની ગાંઠ વાળીને જાજો. સ્વરૂપ નિષ્ઠા જેને દ્રઢ નથી, મહારાજ ઉપર જેને પૂર્ણ વિશ્વાસ નથી, અને મહારાજને સર્વે કરતા હરતા જેણે જાણ્યા નથી, એણે કદાચ બીજા હજારો સાધનો કર્યા છે તોય પણ ઘાંચીનો બળદ આખો દાડો ઘાણીએ હાલ્યા પછી ત્યાં ત્યાં જ ઊભો હોય, એમ મહારાજના જોર વિના ગમે એટલું કર્યા પછી પણ મોક્ષના પથે ત્યાં ત્યાં જ ઊભો છે, એક કદમ પણ આગળ વધ્યો નથી, એવું ભગવાનના ભક્તો નક્કી કરી મહારાજની સ્વરૂપ નિષ્ઠાને બહુ દ્રઢ કરશો. અને સ્વરૂપ નિષ્ઠાને દ્રઢ કરાવવા માટે જ મહારાજે સ્વયં સ્વમુખે વચનામૃતનું જ્ઞાન આપણને આપ્યું છે. કારણ કે સંતો જો કહે તો મહારાજના સ્વરૂપ નિષ્ઠાની વાતો તો પાછા આપણે દોઢ ડાયા, હળંગ ડાયા, ડબલ ડાયા બધું આપણે જ છીએ ને, એટલે જગતમાં નથી લોકો કહેતા ગોપાળાનંદ સ્વામીની વાતો ખોટી, ગુણાતીતાનંદ સ્વામીની વાતો ખોટી, મહારાજ ન કીધો તો પછી સાચું પકડવા ક્યાં જાત કોચી. એટલે જ મહારાજની જરૂરિયાત ઊભી થઈ મહારાજના મનમાં વિચાર થયો હશે કે હું સ્વમુખે જ્યાં સુધી મારી મહત્વતા નહીં કહું ત્યાં સુધી પાછલા વર્ગને સમજાશે નહીં. અને માટે મહારાજ હૃદય ખુલી વચનામૃતમાં પોતાની નિષ્ઠા અજબ ગજબની કીધી છે. અને ભક્તો, એ નિષ્ઠાની જેના હૃદયમાં હા પડી જાય ને, પોસાયો દેશકાળ આવે તોય પણ હૃદય ક્યારે મચક ન આપે એવી સ્થિતિ પ્રાપ્ત થાય. જ્યારે નિષ્ઠાની ગાંઠ વળી જાય ત્યારે માટે, એવી નિષ્ઠાની ગાંઠ વળવા માટે આ સત્સંગ શિબિર છાવણીની અંદર જ્યારે આપણે આવ્યા છીએ, વિદ્યાર્થીઓને ખાસ કહું છું, એવી લિંગઠ ગાંઠો વાળજો કે જેથી કરીને દેહ છતાંય કામ લાગશે. દેહને મૂક્યા પછી પણ આ જ વાતો કરવાની છે, સમજાય? દેહને મૂક્યા પછી પણ આ જ વાતો કરવાની છે. સહજાનંદ ચરિત્રમાં સાફ સાફ લખ્યું છે કે અક્ષરધામની અંદર બેઠા બેઠા ગોપાળાનંદ સ્વામી અનંત મુક્તોને મારનો મહિમા જ કહી રહ્યા છે. ત્યાં બીજું કહેવાની જરૂર નથી પછી, સમજાય? અને બધું જે કાંઈ કરીએ છીએ એની પાછળ પણ કારણ આ જ છે કે મારે નિષ્ઠાની ગાંઠ વળે. અને નિષ્ઠા જેટલી દ્રઢ થશે એટલી મહારાજની સ્મૃતિ રહેશે. મધ્યના ચોથા પ્રમાણે એટલી મહારાજની સ્મૃતિ રહેશે, જેટલી મારની નિષ્ઠાની ગાંઠ વળશે. નિષ્ઠાની ગાંઠ વિનાનો ભગત ઘણો બધો હારો દેખાતો હશે, પણ જરાક દેશકાળનો આંચકો લાગશે એને મહારાજને છોડતા કઠર નહીં પડે. નિષ્ઠાની ગાંઠ જો વળી ગઈ હશે તો સદાનંદ લહેરીને મારી મારીને તોડી નાખ્યા. યાદ રાખો, મહારાજના બાંધેલા વર્તમાન એને પાળવા કઠણ પડ્યા, જેથી કરીને એકડબલ થઈ ગયા. મહારાજ જયારે ખટરસના નિયમો બાંધ્યા ત્યારે કઠણ પડ્યા, એકડબલ થઈ ગયા, પણ નિષ્ઠાની ગાંઠ વાળેલી હતી. અને પેલા ગામના બાવાએ લીમડી ગામની અંદર મારી મારીને તોડી નાખ્યા અને એમ કીધું, તું સ્વામિનારાયણને છોડી દે. ત્યારે સ્વામી કે, દેહ પડી જાય પણ સ્વામિનારાયણ નહીં છૂટે એમ. અરે તું સ્વામિનારાયણનું નામ મૂકી દે. અને ત્યારે સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બે ફદ્યાનો તું. અને તું જો નિકી ગાંઠ વાળીને બેઠો હો કે સ્વામિનારાયણનું નામ ન મૂકે ત્યાં હોય તેને મારવો છે, તો મને તો સ્વામિનારાયણ પ્રગટ મળ્યા છે ને, ઓળખાણા છે, મરી જાઓ, બાકી સ્વામિનારાયણ ન છોડું કે. અને યાદ રાખો, ઈ બળથી જયારે પાછા મહારાજની પાસે આવ્યા, મહારાજને કહે છે કે મહારાજ, કાં તો વર્તમાન પાછા ખેંચી લો, અને કાં તો મહારાજ નિષ્ઠા તમારું નિશ્ચય પાછું ખેંચી લો. મહારાજ ઉભા થઈ ગયા. મારે કે, સાબાશ સાધુરામ, સાબાશ. મહારાજ કે, બધાને ખટરસના નિયમ લાગુ પડશે, બધાને ખટરસના નિયમ પાળવાના, સદાનંદ લઈ રહી નહીં, અમારી સાથે અમારા થાળની પ્રસાદી નિત્ય જમશે, એમ મહારાજ બોલ્યા નિષ્ઠાના જોરે. માટે ભગવાનના ભક્તો, આ શિબિરમાંથી આપણે નિષ્ઠાનું બળ કેળવી, મહારાજની મૂર્તિમાં ખૂબ પ્રીતિ કરી, મહારાજની બાંધેલી જે મર્યાદા છે, મહારાજે પંચવર્તમાનની જે મર્યાદા બાંધી છે એમાં ખૂબ દળપણે વર્તી સિજમારને રાજી કરી લઈએ. બધા રાજીથી કાંઈ નહીં વળે, સમજાય? બધા રાજીથી કાંઈ નહીં વળે, એક મહારાજ રાજી થશે ને તો બધું પૂરું થઈ જશે. એવા જે મહારાજ, એણે સ્વમુખે વચનામૃતની અંદર અદ્ભુત જ્ઞાન જે પીરસ્યું છે એને આપણે અહીંયા પ્રથમના 43માં વચનામૃતના માધ્યમથી રજૂ કરીએ છીએ. તો તમામ ભક્તો પ્રેમથી પ્રથમનું 23મું વચનામૃત આપણે સાંભળશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાસુદી સાતમને દિવસ, તમારે સભા યાદ રાખવી પડશે. બે કામ કરજો, મહારાજને સંભાળજો, સભા યાદ રાખજો, બે કામ કરતા જજો. શ્રોતાને જો ખબરદાર બને તો બે વસ્તુ સંવિત બની શકે એમ છે, મહારાજે સાંભળે અને સભા પણ યાદ રહે છે. સંવત 1876ના મહાસુદી સાતમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર સાંજને સમય બિરાજમાન હતા અને માથે ધોળી પાઘ બાંધી હતી, ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો, અને પાઘને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા, ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને બે કાનની ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. યાદ રાખીને રાખી, હર્ષદભાઈ યાદ, બસ યાદ રાખીને, તાર બસ, તારે હવે ક્યાં પૂછવાનું છે? કારણ કે તમે બોલે મને કઈ સંભળાવવાનું છે નહીં અહીંયા. બહુ સરસ મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન છે. માક્ષ સુધી સાતમને દિવસે ગઢપુર, જો કે મહારાજનું ઘર છે, મહારાજને બહુ વહાલું છે અને આપણને વહાલું હોવું જ જોઈએ એમ ગોપાળન સમયની વાતોમાં લખ્યું છે કે નથી લખ્યું? શું લખ્યું? ખરો ભગવાનનો જે ભક્ત હોય એની સ્થિતિ કેવી હોય, એની સમજણ કેવી હોય, તો કે જે જગ્યાએ ભગવાન વિશેષની વિશેષ ચરિત્રો કર્યા હોય એમાં સહેજ એની પ્રીતિ હોય. એ રહેતો ગમે ત્યાં હોય, સમજાય છે, રહેતો ગમે ત્યાં હોય પણ એને વિશેષને વિશેષ પ્રીતિ ત્યાં હોવી જ જોઈએ. અને આપણને બધાની પ્રીતિ છે જ, અને પ્રીતિ છે એટલે આટો ત્રણ દાડા શિબિર ઘટાડી ભલા માણસો. કેટલા દાડા ઘટાડે? ત્રણ દાડા. હું કામ ગઢપુરની અંદર મહામંત્ર મહોત્સવ આવે છે, આપણને એમાં પ્રીતિ છે, અને પરમ પૂજ્ય આચાર્યજી મહારાજ, પરમ પૂજ્ય લાલજી મહારાજ એમનો આદેશ છે, અને એના અધ્યક્ષ સ્થાને જ્યારે દિવ્ય મહોત્સવ થતો હોય ત્યારે આપણે ત્રણ દાડા શિબિરને ઘટાડે છે. જોઈએ મહારાજા વચનામૃતમાં શું કહે છે. તે સમયે શ્રીજી મહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દ્રષ્ટિ કરીને સર્વે સામુ જોઈને બોલ્યા છે. કરુણા વચન છે. આ કેવા વચન છે? હા, કરુણા કોને કહેવાય? સામેથી બોલે એને કૃપા વાક્ય, કરુણા વાક્ય કહેવાય. આમાં મહારાજના કૃપા વાક્ય છે અને કરુણા વચનો છે. સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. જે શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે, જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા, અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે, જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. સરસ મહારાજ વાત કરી. કેવી વાત કરી? મહારાજ કે શ્રીમદ ભાગવતે એમ કહે છે, મોટા મોટા ભગવાનના ભક્તો એમ જ કહે છે કે ખરેખરો ભગવાનનો ભક્ત હોય એ ચતુર્ધા મુક્તિને ઈચ્છતો નથી. એ ચાર પ્રકારની મુક્તિ તે કહે તો, એક તો ભગવાનના લોકમાં રહેવું, ચાર મુક્તિઓ, એક તો ભગવાનના લોકમાં રહેવું, બીજું ભગવાનની સમીપે રહેવું, ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું, ચોથું ભગવાન સરખું ઐશ્વર્ય પામવું. એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો. આપણે કેદારને કૂટીએ છીએ ને, ભગવાનના ધામમાં જવું, ભગવાનના ધામમાં જવું, એ મારે ના પાડી દીધી, બોલો. અને આપણે જો કહીએ કે ભગવાનના ધામમાં જવું તો ભગત મટી જાય છે. ભગવાનના ધામમાં જવાનો ભગવાનનો ભગત સંકલ્પ જ ન કરે. જો ભગવાનના લોકમાં રહેવાનો સંકલ્પ નથી કરતો, કરે છે. ભગવાનને સમીપે રહેવાનો સંકલ્પ નથી કરતો. ભગવાન સરખા ઐશ્વર્ય પામવાનો સંકલ્પ નથી કરતો. ભગવાન સરખા રૂપને પામવાનો સંકલ્પ નથી કરતો. બોલો, ખરો ભગત એને કહેવાય, કોઈ ઈચ્છા ન રાખે. પ્રેમજી ભગત, હુકમ વડતાલ જૈન રોકાણા છો, અક્ષરધામમાં જવું છે એટલે હું કહો મારે ના પાડે. અક્ષરધામમાં જવાનો સંકલ્પ જ ન કરો ભગવાનના ભગતને. ખરી વાત છે ને? એ શું કામ એમ લખે છે? એની પાછળ એક હાર્દ છે. ભક્ત કોને કહેવાય? જેની અપેક્ષાઓ વિરામ પામી જાય એને કહેવાય ભગત, જેની આશાઓ વિરામ પામી જાય એને કહેવાય ભગત. જો એ ધામની આશા રાખશે તો એટલો સકામ થયો. એ જે મહેનત કરીને પેલા વળતર માગ્યું ને, ભગવાનનો ભક્ત એને જ કહેવાય, વળતરની ઈચ્છા જ ન રાખે. સાચો પ્રેમી એને જ કહેવાય, સાચો પ્રેમી એને જ કહેવાય કે જેને વર્તન ઈચ્છા જ ન હોય, કોઈ અપેક્ષા જ ન હોય, જેને ભય ન હોય, ભગવાનને પામવા માટે અપેક્ષા ન હોય, કોઈ કોઈ પ્રકારનો એને સંકલ્પ જ ન હોય, એમ એક જ ઈચ્છા હોય ભગવાન રાજી થાય, અપેક્ષા રાખે ત્યાં સુધી સકામ ભક્ત કહેવાય. એમ તો આ જગતમાં કાંક આપણે મહેનત કરીએ તરત વર્તનની ઈચ્છા રાખીએ છીએ ને, વર્તનની ઈચ્છા છે ત્યાં સુધી સકામ નિષ્કામ ભક્ત હોવો જોઈએ. જો ભગવાનના મોટા મોટા ભક્તો થયા, પ્રેમાનંદ સ્વામી મહારાજ કે માગો, સ્વામી શું માગ્યું? તમારી મૂર્તિ વિના બીજું આપતા જ નહીં. ધામનો માગ્યું, કોઈએ ધામ માગ્યું એ તમને ઇતિહાસ નહીં જોવા મળે. અને કદાચ કોઈ એમ કીધું હોય, મહારાજ તમારું ધામ અંધકાળ આપજો, તો હેતુ તો એવો જ હોય, તમારી મૂર્તિનું સુખ મારે જોઈએ છે, તમે પ્રસન્ન થાજો. જેતપુરના આપણે શું નામ હતા, પેલો અડધો ગાંડો રતો બસ્યો, મહારાજ શું કીધું? એ માગ માગ રહેતા બહુ રાજી થયો, બહુ રાજી થયો. ત્યારે મહારાજ શું કીધું? મહારાજ તમથી અધિક મને કઈ દેખાતું જ નથી. કેવું સરસ બોલ્યો, એમ તમથી અધિક કઈ દેખાતું જ નથી. તમથી અધિક જે દાડે દેખાશે ને તે દાડે માગીશ. આને કહેવાય જ્ઞાની, સમજાય છે, કાંઈ જોતું જ નથી. મહારાજ માણાવદર ગયા હતા, માણાવદરનો આલસી ઘાંચી એનો ઇતિહાસ પણ આવો જ છે. મહારાજ આલસી ઘાસી ઉપર બહુ રાજી થયા, કારણ કે મહારાજ એના ખભા ઉપર બેસીને ધુબકા મારતા પાણી. પછી મહારાજ કહેલા, માગ, બહુ રાજી થયા. મારે કહે પણ હું કામ માગવાનું? કહ્યું તમથી અધિક છે, હું જ માગું. મહારાજ તમથી અધિક કાંઈ છે જ નહીં. ખરો ભક્ત એ કહેવાય ભગવાનની પ્રસન્નતા સિવાય કઈ ઈચ્છે નહીં. મહારાજ કેટલું સરસ કહે, જો ભગવાનનો ભક્ત ચાર પ્રકારની મુક્તિ શા માટે નથી ઈચ્છતો એ પ્રશ્ન, તેનો ઉત્તર જેને જેવો આવડ્યો તેવો તેને કર્યો. પછી સરે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર અમે કરીએ છીએ, જે ભગવાનનો ભક્ત થઈને ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય. અન જે એ ચતુર્ધામ મુક્તિ ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાને ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. ચાર પ્રકારમાંથી કોઈ પણ ઈચ્છા રાખે એ સકામ ભક્ત કહેવાય. જોકે આ જગતના પદાર્થની છે ને આપણે સકામ સમજીએ છીએ, પણ આ સૂક્ષ્મ સકામ છે. આ કેવો ભગત છે? સૂક્ષ્મ સકામ છે. અને સકામ એટલા માટે છે, અને હજી ભગવાનનું સ્વરૂપ સમજામાં આવ્યું નથી સંપૂર્ણ. ભગવાન જો સમજામાં આવ્યા હોય, યાદ રાખજો, એને ભગવાનના લોકમાં રહેવાનું માગ્યું, ભગવાનના સમીપે રહેવાનું માગ્યું, ભગવાન સરખા ઐશ્વર્યને માગ્યું, ભગવાન સરખા રૂપને માગ્યું. એટલે ભક્ત ભગવાનથી એટલો અલગ તો થયો ને, ભક્ત અને ભગવાન બે ભેદ તો રહ્યા ને. શ્રેષ્ઠ ભક્તની સ્થિતિ એવી છે, ભક્ત અને ભગવાન એવો ભેદ પોતાને અનુસંધાનમાં રહેતો નથી. યાદ રાખજો, ભક્ત અને ભગવાન ભેદ તો છે જ, પણ પોતાને વાત વિસરાઈ જાય છે. ચાર પ્રકારના મુક્ત બતાવ્યા ને, એમાં એક મુક્ત એવા છે ભગવાનના દર્શન કરે સાથે અનંત મુક્તોના દર્શન કર્યા છે. બીજા મુક્ત એવા છે ભગવાનના દર્શન કર્યા છે સાથે નિકટના અનાદિ મુક્તના દર્શન કર્યા છે. એના કરતા શ્રેષ્ઠ જે સંજ્ઞા છે એ ભક્ત એવા છે ભગવાનના દર્શન કરે છે, બીજોને કશું દેખાતું નથી પણ હું ને ભગવાન બે છીએ અનુસંધાન રહે છે. અને ટોપ લેવલનો જે ભક્ત છે એને હું પણ ભૂલાઈ જાય છે. અહીંયા ભક્તને હજુ માગવાની ઈચ્છા છે એટલે ભગવાનથી એટલું વિલગપણું છે, દેહાધ્યાસ રહે છે, ઉકાર પણ રહે છે, માટે ભક્ત એટલો ગૌણ છે, સકામ ભક્ત છે. નિષ્કામ ભક્ત ભગવાનની પ્રસન્નતા સિવાય કંઈ ઈચ્છતો નથી. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે મત્સેવ્યા પ્રતિતમ ચ સાલુક્યાદિ ચતુષ્ટયમ નિચ્છંતિ સેવ્યા પૂર્ણઃ કૃતોન્યત કાલ વિપ્લુતમ સાલોક્ય શાસ્ત્રી સામીપ્ય સારૂપ્ય કત્વમપ્યુત દેવમાનમ ન ગૃહયંતી વિના મત્સેવનમ જના. એનો અર્થ એ છે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે નહીં, એક સેવાને જ ઈચ્છે છે. અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે, અને ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે. આ વચનામૃત અને પ્રથમનું નવમાં બહુ નજીક વયું જાય છે. ત્યાં થોડીક મારે જુદા એંગલથી વાત કરી કે જે એવી ઈચ્છા રાખે છે કે જ્યાં સુધી ગોલોક વૈકુંઠ વગેરે ધામ મેં જોયા નથી ત્યાં સુધી મારો મોક્ષ થશે કેમ, એવો એને વિકલ્પ રહે છે. મારે કે એને મોઢે વાતે ન સાંભળવી. અને મહારાજ એમ કહે કે જે ભક્ત ઈચ્છા નથી રાખતો ત્યાં આપણે એવું જ કીધું, એવા ભક્તને ભગવાન જોરાવરે પોતાની મૂર્તિનું સુખ આપે. અહીંયા પણ એવું જ કીધું, ચતુર્ધા મુક્તિ નથી ઈચ્છતો એનો મતલબ કેવો થયો ખબર છે? ડાહ્યો દીકરો હોય ને, ડાહ્યો દીકરો એ પિતાની પાસે માગ માગ ન કરે કે મને આ કરી દો કે આ કરી દો આ કરી દો, અને માગ માગ કરે તો પિતા ક્યારેક કંટાળ એટલું કરી હોય તેને દે જા તને કરી દીધું. પણ પિતાની સંપૂર્ણ અનુવૃત્તિમાં જો એ વર્તે તો પિતા પોતાનો સર્વસ્વ વારસો એ પુત્રને આપી દે છે. એમ ભક્ત સકામ બને. દાખલા તરીકે આ ચાર પ્રકારની મુક્તિમાંથી કોઈ પણ પ્રકારની એક ઈચ્છા રાખી ભગવાન એટલું આપે પણ એટલું જ પ્રાપ્ત થયું, સમજાય? એટલું જ પ્રાપ્ત થયું. નથી માગતો તો ભગવાન સર્વસ્વ પોતાનું આપી દે છે, ભગવાન પોતાનું ભગવાનપણું પણ આપી દે છે. માને પોતાનું જે ઐશ્વર્ય છે એટલું ઐશ્વર્ય ભક્તને પણ ભગવાન આપી દે છે, ભક્ત ઈચ્છતો નથી ત્યારે. ભક્ત ક્યારે નો ઈચ્છે એ પણ બહુ સ્પષ્ટીકરણ કર્યું. ભક્તને ક્યારે ન ઈચ્છું તો કે એમાં સેવાનો અભાવ હોય, માને દાસત્વપણું મટી જાય, સેવા માને દાસત્વપણું મટી જાય, સ્વામી સેવકનો નાતો મટી જાય તો ન ઈચ્છે. બરાબર સમજો, અહીંયા સેવા માને સ્વામી સેવકનો નાતો દાસત્વપણું. ભક્ત માનો કે ભગવાન સરખા ઐશ્વર્યને પામે ને પછી એનો અહંકાર જો આવી જાય ઐશ્વર્યને પામ્યા પછી, તો એ ભગવાનના સરખા ઐશ્વર્યને પામ્યા પછી પણ પડી જવાની શક્યતા છે. ભગવાનના સમીપમાં ગયો, સમીપમાં ગયો પણ જો સ્વામી સેવકનો નાતો ન રહ્યો તો જય વિજય જેવા ભગવાનની સમીપમાં હતા તોય પણ પડી ચૂક્યા છે. એટલે જો એમાં સ્વામી શોકનો નાતો ટળી જાતો હોય તો ભક્ત ઈચ્છતો નથી. એનો મતલબ એવો નથી ભગવાન આપે ના પાડી દે છે, ભગવાન જોરાવરે આપે, ભગવાન રાજી થઈને આપે તો પ્રેમથી સ્વીકાર કરે પણ છે. અને સંપ્રદાયમાં ઇતિહાસ જોવા મળે છે ને, મહારાજ ભક્તને તેડવા માટે આવ્યા, મહારાજ કે હાલ મારા ધામમાં, પછી એમને જ કીધું મહારાજ નથી આવવું, અને નથી આવવું એમ કીધું તો એ પાછો કેવો થયો, કેવો થયો મારો ભગત, સવાસનિક સાબિત થયો. કેવો થયો? સવાસનિક. ભગવાન ઈચ્છે તો ભગવાન ઈચ્છામાં પોતાની ઈચ્છાને મેળવવા તૈયાર છે, પણ ભગવાનની ઈચ્છાથી પોતાનું જુદું કાંઈ રાખવાની ઈચ્છા નથી. અને ભગવાનની ઈચ્છાથી જુદું રાખે તેટલો સકામ ભક્ત સાબિત થાય છે. એટલે મહારાજ એવું કહેવા માંગે છે કે ખરેખરો જે ભક્ત છે એને ભગવાનની ઈચ્છા એ જ પોતાની ઈચ્છા સાબિત થઈ જાય. કેવું થાય છે? ભગવાનની ઈચ્છા એ જ પોતાની ઈચ્છા. અને તમે જુઓ મોટા મોટા ભક્તો થયા એને મહારાજ કંઈક પૂછે કે તમારે આમ કરવું છે કે આમ કરવું, શું કે મહારાજ જેવી આપની ઈચ્છા. એબલ બાપુને મહારાજ પૂછ્યું, એબલ બાપુ તમારે ધામમાં આવવું છે કાંઈ રોકાવું છે, મહારાજ જેવી આપની ઈચ્છા. એમનો કીધું મહારાજ મારે ધામમાં આવવું છે, મહારાજ મારે અહીંયા રહેવું, સમજાય? તો એનું ગમતું થયું ને, મહારાજ તમારા ગમતા મારે રહેવું છે, તમે જેમ કહો એમ મારે કરવું છે. અને ભક્તો શ્રેષ્ઠ સ્થિતિ પામેલા કોઈ પણ ભક્ત હશે એની સ્થિતિ તમને આવી જ જોવા મળશે. એની પાસે કોઈ કોઈ સંત એમ કહેશે તારે આમ કરવું કામ તો પણ એમ કે આપની ઈચ્છા. આચાર્ય માર લાલજી મહારાજ એમ કે શું કરવાનું તો કે આપની ઈચ્છા. અને પ્રગટ ભગવાન બિરાજતો એમ કે શું કરો તો આપની ઈચ્છા. પોતાની ઈચ્છાને જે છોડી દે છે એ ખરો ભક્ત થાય છે. તો મોટા મોટા સંતો ભક્તોએ પોતાની ઈચ્છાને ત્યાગ કર્યું. તમે જુઓ બહુ વ્યાપક આમ દ્રષ્ટિ ફેરવશો તમને હા પડશે. મહારાજે ધામમાં જવાનો સંકલ્પ કર્યો, મહારાજ ધામમાં જવાનો સંકલ્પ કર્યો અને પછી સંતો ભક્તો બધા રુદન કરવા લાગ્યા, પણ ક્યાંય ન લખવાનું ગોપાળન સ્વામી મારીને વિનંતી કરી કે મહારાજ આપ ન જાઓ, સમજો મહારાજ આપ ન જાઓ. ન તો એમ કહેવાય છે કે પ્રેમી છે ભગવાન વિના રહી ન શકે. સચ્ચિદાનંદ સ્વામીને ગજબનો મહારાજમાં પ્રેમ હતો, મારના વિરહમાં સ્વામીનો દેહ છૂટી જાય આટલો પ્રેમ હતો. ગોપાળન સ્વામી શું ઓછો હતો? પ્રશ્ન છે, ગોપાળન સ્વામી શું ઓછો પ્રેમ હતો? ગોપાળાનંદ સ્વામીને માટે તો ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે કૃપાનંદ સ્વામીને મહારાજમાં કેવું હેત તો કે તેલ ધારાવ્રત વૃત્તિ રહે. સ્વરૂપાનંદ સ્વામીને તો કે નદી જેવું. ગોપાળાનંદ સ્વામી તો કે દરિયો. સમજો દરિયા જેવી સ્થિતિ હતી જેને અવલંબન કરી સ્વામીને આટલો બધો ભગવાનમાં પ્રેમ હોવા છતાંય પણ મહારાજની વિનંતી ન કરી મહારાજ આપ ધામમાં ન જાઓ. અને ગોપાળાનંદ સ્વામી મહારાજને વિરમમાં રેડ્યા નથી, બધા રેડ્યા, ગોપાળન સ્વામી રેડ્યા નહીં, સમજાય છે? કારણ કે સ્વામી આ એંગલ સુધી પહોંચી ગયા હતા, જ્ઞાનના નિરૂપણ સુધી પહોંચી ગયા હતા. એટલા માટે કહેવાય કે પ્રેમીનું રાખવું પડે, જ્ઞાનીનું રાખવું પડે નહીં. કારણ કે પ્રેમીનું શું કામ રાખવું પડે? પ્રેમીએ નક્કી કર્યું છે કે આમ આમ કે આમ થવું જોઈએ, સમજાય છે? એમ ન થાય તો પ્રેમીને દુઃખ લાગે. પ્રેમીને અમે ગામડે જઈએ ને ત્યારે અમારે પ્રેમીને રાખવું પડે. કોઈ હરિભગત હોય ખાલી પ્રેમનો હોય અને આગ્રહ કરે કે સ્વામી મારી ઘેર રસોઈ કરવા આવો જ, તો ટાઈમ નો તો જવું પડે, નતર તૂટી જાય. ક્યારેક આમ આમ બરાબર નીકળવાનો ટાઈમ થાય ને ત્યારે હાથ જોડે સ્વામી મારી ઘેરે પધરામણી કરવી જ પડશે. આપણે ઘણા સમજાય ભલામણા પધરામણી થયો નથી ટાઈમ ચૂકી, પણ સ્વામી મારીને પધરામણી કરવી જ પડશે, ટાઈમ ચુકાડીને ત્યાં જવું પડે. અને જો તમે ન જાઓ તો એ છેલ્લી પધરામણી, સમજાય? પ્રેમીનું રાખવું પડે, જ્ઞાનીનું રાખવું પડે. અને જ્ઞાની તરછટ તમે જો મુક્તાનંદ સ્વામીને યાદ રાખજો, મુક્તાનંદ સ્વામી જ્ઞાનનું સ્વરૂપ હતું. એક તો વાત સ્પષ્ટ છે, મહારાજ ખીજાતા ત્યારે સ્વામીને થાળ ન આપતા, અને રાજી થાય તે દાડે આમ કન્ટિન્યુ જ આપતા, ખીજાય તે દાડે ન આપતા. પણ મુક્તાનંદ સ્વામી લગારેક કોઈ સંતોની ક્રિયા જો એને અભાવ આવ્યો, મારે જરાક બે શબ્દો કીધા અને મહારાજ કહે જાઓ સ્વામી તમે વાંકાનેર જતા રહ્યો, તરત ફરમાન કરી દે જાઓ તમે વાંકાનેર જતા રહ્યો. હું કામ ખબર? ત્યાંય તે સ્વામીના જ્ઞાનની સ્થિતિનો મહારાજ બિદાને બતાવવા માંગતા હતા કે મુક્તાનંદ સ્વામીને ગમે ત્યારે ગમે તેવી વાત હું કરું તો મને જરાય મન અચકાય નહીં. કારણ કે મહારાજ અંત્યના 33માં એમ કે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી બેની સ્થિતિ અજોડ સ્થિતિ છે, જ્ઞાનની અજોડ સ્થિતિ છે. મહારાજ કે ક્યારે બંધન ન થાય આવી સ્થિતિ છે. એટલે જ્ઞાની જે ભક્ત છે એ ભક્ત સદૈવને માટે દાસત્વ ભાવથી ભગવાનનું ભજન કરતો હોય છે, જ્યારે પ્રેમી ભક્ત ભજન જરૂર કરે છે પરંતુ પોતાનું ગમતું રાખીને કરે. એટલા માટે મહારાજ જ્યારે સ્વરૂપાનંદ સ્વામીને કીધું કે બે ભક્ત છે, એક ભક્ત એવો છે કે ભગવાનના વિરહમાં રડી પડે છે, રહી ન શકે, બીજો ભક્ત છે એને આત્મનિષ્ઠાન વૈરાગ્ય શ્રેષ્ઠ છે પણ પેલા ભક્ત જેવો પ્રેમ નથી જણાતો, તો બેમાંથી શ્રેષ્ઠ કોણ? સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ, સ્વયં પ્રકાશાનંદ સ્વામી કે મહારાજ, જે ભગવાન વિના રહી ન શકે ની શ્રેષ્ઠ. મહારાજ કે સ્વામી તમને દિશ પકડાણે નહીં. આત્મનિષ્ઠાન વૈરાગ્ય સ્વતી જેની પ્રીતિ છે એ શ્રેષ્ઠ છે. ત્યારે મહારાજને કહે, પણ મહારાજ હું તો ગોપીઓના જેવી પ્રીતિ હોય એની વાત કરતો. ત્યારે જો મહારાજ આ વાત લાવે, મહારાજ કે ગોપીઓ તો મોટા મોટા જ્ઞાનીઓને ઉલ્લંઘી જાય એવી સ્થિતિ સહિત ભગવાનમાં પ્રેમ કરતી હતી. અને એથી કરીને તો ભગવાનને જ્યારે મથુરાથી ગોકુળ વૃંદાવનથી મથુરા જવાનું થયું, પોતે સંકલ્પ કર્યો હતો કાઢી સુઈ જાશું, પણ ભગવાનની આંખની સામે જોયું અને ભગવાનની મરજી જોઈ તરત એક બાજુ હટી ગઈ. અને વર્ષો સુધી ભગવાનના વિરહમાં તડપતી રહી પણ ભગવાનની આજ્ઞા ઉલ્લંઘન કરીને ત્યાં ગઈ નહીં. પ્રેમની સાથે જ્ઞાન હતું. અહીંયા મહારાજ એવું જ કંઈ કહેવા માંગે છે. મહારાજ કે જે ભક્ત ચતુર્ધા મુક્ત નથી ઈચ્છતો એનું હું જોરે કરીને આપું છું. ચતુર્ધા મુક્તિને કોણ ન ઈચ્છે? તો કે પ્રેમની સાથે જેને જ્ઞાન છે, મારું સ્વરૂપ જેને ઓળખ્યામાં આવ્યું છે, મારામાં જ્ઞાનની સાથે જેને પ્રતિબંધાણે છે અને મારી મરજીમાં જ રહેવાની ઈચ્છા રાખે છે, મને જ રાજી કરવાનો જેને સંકલ્પ છે, મારા સિવાય જેનું બીજું કોઈ ધ્યેય નથી, એવો જે ભક્ત છે એ કાંઈ પણ ઈચ્છતો નથી, હું જે આપું ઈચ્છે છે. માનો કે એવા ભક્તને ભગવાન બળાત્કારે ચતુર્ધા મુક્તિ આપે છે, કદાચ ન આપે, અને ભગવાન એમ કે તું પાછો મૃત્યુલોકમાં જા, તો એને સંકલ્પ પણ થાય નહીં. એને કદાચ એમ કે તું બીજા લોકમાં જા, તો પણ સંકલ્પ થાય નહીં. ભગવાન એમ કે તને મારે નરકમાં નાખવો છે, તોય ભગવાન એમ કે તમે રાજી? તો કે રાજી, તો એમાં જઈશ. આ સ્થિતિ કયા ભક્તની છે? નિષ્કામ ભક્ત, જ્ઞાની ભક્તની છે. પણ ભગવાન ઉપર જ્યારે જીવનને નિર્ભરિત કરી નાખે, પછી ભગવાન પળે પળે એવા ભક્તનો ખ્યાલ રાખે છે. અને પળે પળે ભક્ત કેમ સુખી થાય એનું અનુસંધાન સ્વયં ભગવાન પોતે રાખે છે. તમે જો અલીભાઈ હતા કાનમ પ્રદેશના, તો મહારાજમાં જ્ઞાને સહિત ખૂબ પ્રેમ હતો. એને નાતમાંથી કાઢી મો કે કેટલું થયું, તોય અલીભાઈ કોઈ દાડો મહારાજને સુધા ફરિયાદ ન કરી કે મહારાજ અમને સંબંધી આવી રીતે હેરાન કરે છે, કે મારા નાત બારો મૂક્યો, કોઈ દી ફરિયાદ ન કરી. જ્યારે પણ મહારાજ મળે ને મહારાજ કે અલીભાઈ કેમ છો, મહારાજ બહુ મોજમાં છું. ને તો વિચારો, તમે નાત બારે અલીભાઈને મૂકી દીધા અને નાતે કોઈ સંબંધ ન રાખ્યો, તોય પણ અલીભાઈને પ્રેમ હતો, પણ જ્ઞાનની સાથે પ્રેમ હતો, તો મહારાજ પાસે કોઈ દી ફરિયાદ કરી નહીં. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, ફરિયાદ એ જ વારંવાર કરતો રહેશે જેનું જીવન સમર્પિત નહીં હોય, જેનું જીવન સમર્પિત નહીં હોય. મહારાજ એબલ બાપુના દરબારમાં બંધાણા છે એનું કારણ, એબલ બાપુ એનો પરિવાર કેવો હતો? મારને સમર્પિત હતો. જેથી કરીને જિંદગીમાં મહારાજને કોઈ દી ફરિયાદ ન કરી કે મહારાજ પેલો સાધુ આમ કરે છે, મહારાજ પેલો સાધુ આમ કરે છે, પેલો હરિભગત આમ કરે. હજાર હજાર સાધુ ન્યારી રહ્યા પછી કોઈ દી ફરિયાદ ન કરી, અને ફરિયાદ ન કરી એનું કારણ જીવન સમર્પિત હતું. જીવન જ્યાં સુધી સમર્પિત ન થાય ત્યાં સુધી આ જીવાત્માને ફરિયાદ કોઈ દી ખૂટે જ નહીં. અને વારંવાર ફરિયાદ કરનારના ઉપર પછી ભગવાન હોય તો એ પણ નારાજ થાય. એનો ભક્તો એની ખાતરી તમે જોજો, ઘણા વારંવાર લાલજી મારને કાંઈ ને કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ કીધે રાખતો હોય ને, પછી ક્યારેક તમે તમારી રીતે ફોડી લેજો એમ કહી દઈશ. એ વાત હું બતાવે છે કે મહાપુરુષોને પણ વારંવાર ફરિયાદ કરનારો ગમતો નથી, સમર્પિત થયેલો જ ગમતો હોય છે. ભગવાનને પણ સમર્પિત થયેલો જ ગમે છે. અલીભાઈ ભગવાન સ્વામિનારાયણને સમર્પિત હતા. તો મહારાજ કીધું એમ, મહારાજ કે બળાત્કારે બધું આપું છું. અલીભાઈને ગામના લોકો એમ કહેતા, અરે અલ્યા તું હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંડો, સ્વામિનારાયણ તને હું બંધવી દે છે? અલીભાઈ કે મને બધું બંધવી જ દીધું છે, કે મને કાંઈ બાકી રાખ્યું નથી. અને સંપદન ઇતિહાસ એમ કે અલીભાઈનો અંતકાળ જ્યારે નિકટમાં આવ્યો છે, મહારાજ હાથી ઘોડા ઊંટ અનેક સવારીઓ રથ અનેક વસ્તુ લઈને મહારાજ પધાર્યા. બોલો, ગામની બહાર એક પટેલના ખેતરમાં ઉતર્યા, આખું કમઠાણો પેલો પટેલ તો દોડતો દોડતો આવ્યો અને મારે ને કે અરે પણ આટલા બધા ઘોડા ને હાથી ને ઊંટ ને આ બધા આ મારું કઈ નહીં રહેવા દે, બધું ખાઈ જશે કે. ત્યારે મહારાજ કે આ હાથી આ ઘોડા આ કોઈ વસ્તુ તારી ખાય એવા નથી, આ તો બધા દિવ્ય છે. અમે અલીભાઈ તેડવા માટે આવ્યા છીએ, તમે કોણ છો? અલીભાઈ ના ભગવાન છીએ. અને ભગવાન સ્વામિનારાયણ વાસ્તે ગાસ્તે ગામની અંદર પ્રવેશ કર્યો અને અલીભાઈ ને પણ કહી દીધું, અલીભાઈ ગામના લોકો કહેતા હતા ને સ્વામિનારાયણ તમને શું બંધવી દેશે, જાઓ બે ચાર જણા મોકલો ગામમાં કહેવા માટે મારા ભગવાન મને બંધાવવા માટે આવ્યા, હાલો દર્શન કરવા. આખા ગામમાં જાહેરાત કરી અને કેટલાય લોકો અલીભાઈ ની ઘેરે આવ્યા છે. અને મહારાજ બધાને અલીભાઈ મહારાજે અલીભાઈ ના સાનિધ્યમાં બધાને પોતાના દિવ્ય દર્શન કરાવ્યા અને લોકોને હા પડી કે અલીભાઈ ભગત હાચો. અને અલીભાઈએ જયારે દેહ છોડ્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા બધાને કીધું પણ ખરું, મને આ સ્વામિનારાયણ બંધ્યું, તમારે આવું બંધવું હોય તો તમે ભજન કરજો, તમને એવું બંધાવશે. અને એ વાત સાંભળીને મુસ્લિમ જે એના સગા સંબંધી હતા એ પણ ભગવાન સ્વામિનારાયણ આશ્રિત બન્યા છે એમ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે. એટલે મહારાજ એમ કહી રહ્યા છે કે ચતુર્ધા મુક્ત નથી જતો એને બળાત્કારે હું મારું ધામ મારું મારું સમીપણું મારું ઐશ્વર્ય મારો લોક અને મારું સુખ બધું જ આપું છું. એટલે ભક્તો આપણે આમાંથી એ સમજવાનું કે ભગવાનની પાસે કદી માગ માગ ન કરવું, બસ વાત એટલી છે. ભગવાનની પાસે કશું માગ માગ કરવું નહીં. મહારાજ પાસે એમ ન કે હે મહારાજ તમારું ધામ આવજો, હે મહારાજ મને આવજો, હે મહારાજ મને તે આવજો. મહારાજ તમે રાજી થાવ પછી તમારે જે કરવું એ કરજો, તમારો રાજીપો દેજો, બસ તમારે રાજી પાછી મારે કાંઈ જોતું નથી. રાજી થયા થકા અક્ષર ધામમાં લઈ જાવ તો મંજૂર, ફરીવાર જન્મ આપો તો મંજૂર, આપ રાજીઓ નરકમાં નાખો તોય મંજૂર, આપ રાજી રહેજો, બસ આ ભક્તની અનાદિની રીત છે. એટલે મહારાજ બહુ સરસ વાત બતાવે મહારાજ કે ખરો જે ભક્ત છે આવા ભાવથી મારું ભજન કરે છે પછી એને કઈ નરક આપું? મહારાજ કે એને મારું દિવ્ય ધામ મારું દિવ્ય સુખ બધું જ આપી દઉં છું. ભક્ત નથી ઈચ્છતો તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે. તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે અથો વિભૂતિ મમ માયાવિન તમ ઐશ્વર્યમ અષ્ટંગ મનુ પ્રવૃત્તમ શ્રેયમ ભાગવતીમ વાસ્પૃહંતિ ભદ્રામ પરસ્ય મે તેનું વતે તું લોકે. અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે. જો વાત એની આવી ને, ગીતામાં આવા ભક્તને જ જ્ઞાની કીધો છે જે ભગવાનના ધામ કે ભગવાનના સમીપણાને કે ભગવાનના ઐશ્વર્યને ભગવાનના લોકને કોઈને જ ઈચ્છતો નથી, એવો જે ભગવાન એકાંતિક ભક્ત છે એને ભગવાન પોતાના દિવ્ય ધામનું અને પોતાના દિવ્ય ઐશ્વર્ય વગેરેનું સુખ આપે છે. અને એવા જ ભક્તને જ્ઞાની કીધો છે. અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે. સકામ ભક્ત જે કોઈ પણ પ્રકારની ઈચ્છા રાખે એને અર્થાર્થી કીધો છે. આપણે ગઈ શિબિરની આગલી શિબિરમાં ચાર ભક્ત બતાવ્યા હતા. કયા ચાર ભક્ત છે કોને ખબર છે? બોલો જી. છેલ્લો જ્ઞાની આવે, હવે તો કહો પાર્ષદો કહો. સર્વમંગલ આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની, ચાર પ્રકારના ભક્ત છે. આરતુ આપણે તે વખતે વિસ્તાર કર્યો એટલે વિસ્તાર નથી કરતા, ટૂંકમાં કહું છું. આરતુ કોને કહેવાય? તો કે પોતાને કાંઈક વેદના છે એમાંથી બહાર નીકળવા માટે ભગવાનને પ્રાર્થના કરીને કહેવાય આરતુ. પણ યાદ રાખજો આ લેવલ જગતના જીવનું છે, ભગવાનનો ભક્ત છે આના કરતા પર છે. ભગવાનના ભક્તને કયું દુઃખ છે? જન્મ મરણનું, લખ ચોર્યાસીનું, એમાંથી છૂટવા માટે પ્રાર્થના કરે એ આરતુ. જિજ્ઞાસુ, જિજ્ઞાસુ એટલે કાંઈક જાણવાની ઈચ્છા વાળો. પણ ભગવાનનો ભક્ત, જગતનો જીવ તો જગતના પદાર્થ જાણવા ઈચ્છા રાખતો હશે, ભગવાનનો ભક્ત ભગવાનનું ધામ કેવું હશે, ભગવાનનો લોક કેવો હશે વગેરે વગેરે જાણવાની ઈચ્છા રાખે છે કે મને શું પ્રાપ્તિ થશે વગેરે જાણવાની ઈચ્છા રાખે એને જિજ્ઞાસુ કહેવાય. અર્થાર્થી એટલે ચાર પ્રકારના આવ્યા ને, એમાંથી કઈક ઈચ્છા રાખતો હોય, ભગવાનના લોકમાં રહેવાનું, ભગવાનના સમીપમાં રહેવાનું, ભગવાનના સરીખા ઐશ્વર્યને પામવાનું કે રૂપને પામવું, એવી જે ઈચ્છા રાખે એને કે અર્થાર્થી. પણ જ્ઞાની ભક્ત છે એમાંથી કોઈ પ્રકારની અપેક્ષા રાખતો નથી, એ ભગવાનનું ભજન કરે છે, યાદ રાખજો, જન્મ મરણના ભયથી કરતો નથી, લક્ષ ચોર્યાસીના ભયથી ભગવાનનું ભજન કરતો નથી, ફક્ત ભગવાનને રાજી કરવા માટે જ કરે છે. ભગવાનનું ભજન કર્યા પછી હવે કાંઈ જાણવાની ઈચ્છા રાખતો નથી. મહારાજ મળ્યા છે માટે હવે કાંઈ જાણવું બાકી રહ્યું નથી, હવે મારે કશું જાણવું પણ નથી. અને ભગવાનના ભક્તો આવી જ લિંગઠગાંઠ વાળજો, નતર સર્વોપરી નિષ્ઠા થયા પછી વળી પાછો ગોતે કે ખરેખર સર્વોપરી મહારાજ છે, તો લાઈને આ શાસ્ત્ર વાંચું, લાઈ આ શાસ્ત્ર વાંચું, ખરેખર મારા સર્વોપરી છે. તો યાદ રાખજો, ક્યારેક ડગડું ચહકી જાય. તમે શાસ્ત્રો અનંત વાંચો એની ના નથી, પણ મહારાજ જે સર્વોપરી છે એની તો એકવાર લિંગટ ગાંઠ વાળી અને માથે મીનું ટીપું મૂકી દેવું, તૂટે પણ છૂટે નહીં, દેહ પડે પરંતુ મારી નિષ્ઠા ન ડગે, એવી નક્કી, એવી વાત નક્કી કરી અને પછી તમે શાસ્ત્ર વાંચો હોય તો વાંચો, પણ મહારાજ કેવા છે, ખરેખર સર્વોપરી છે, મારે અહીંયા સર્વોપરી કીધા અહીં નથી કીધા તો કેમ હશે, આવી આશંકાથી જિંદગીમાં કોઈ દી શાસ્ત્ર પઠન ન કરવું, કથા શ્રવણ પણ કરવું નહીં. અને અર્થાર્થી ભગવાનનું ભજન કરું જેથી કરી મને ધામ મળે, ઐશ્વર્ય મળે, હું બોલું એમ થવા માંડે, વગેરે વગેરે સંકલ્પથી કોઈ દી ભજન કરવું નહીં. મહારાજ જેમ રાજે રાખે એમ રાજી રહેવું. હમ તો ખુશી ઉશી મેં જિસમે તેરી રજા હૈ, અમે તો ઈધર બી વાહ વાહ ઉધર બી વાહ વાહ હૈ. આ સ્થિતિ પ્રાપ્ત કરીને ભગવાનના ભક્તે ભજન કર્યું જોઈએ. અને એવા ભક્તને ગીતામાં પણ જ્ઞાની કીધો છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છું. જો સેવા વિના કાંઈ ન ઈચ્છું અને ઈચ્છે તો એમાં એટલે કાચબ કહેવાય. સેવા તે શું, સેવા તે શું, તો ભગવાનની મરજી, ભગવાનની મરજી એ નામ સેવા. ભગવાનને ગમતમ રહેવું એનું નામ સેવા. ભગવાનને રાજી કરવા એનું નામ સેવા. સ્વામી વાતમ લખ્યું ને, સ્વામી કહે કે ભગવાનના સંત છે અને સેવા કરીને રાજી કરે, સેવા તે શું, તો કે હાથ જોડો એનામ સેવા. હાથ જોડો એટલે આમ હાથ ભેગા કરમ નહીં, એના ગમતમ રહેવું એનામ સેવા. અહીંયા ભગવાનના ગમતમ રહેવું એનામ સેવા, ભગવાન રાજી થયા વર્તું એનામ સેવા. અને એવો જે ભક્ત છે ભગવાનને ખૂબ જ વાલો છે અને એમનો ઈચ્છે એવી રીતે ન વર્તે એટલી કાચબ કહેવાય. અને જો કાચબ હોય તો નિષ્કામ એવા જે ભગવાન એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને કાચબને ટાળવી. માનો પોતાને સંકલ્પ આવો કઈક રહેતો હોય, આપણને બીજો ન રહે પણ આ લોકની અંદર બહુ સુખિયા થવાનો, બહુ રૂપિયાવાળા થવાનો, બહુ આમ તેમ કરવાનો સંકલ્પ રહેતો હોય તો સત્સંગ કરી કરી એને ટાળી નાખવી, નહીંતર ક્યાંય ન બંધાય પણ અહીંથી છૂટો ન થાય. સમજાય, સ્વર્ગમાં ન બંધાય, સત્યલોકમાં ન બંધાય પણ અહીંથી વિખૂટો થાય નહીં. એવી કાચે હોય તો સત્સંગ કરીને ટાળી નાખવી. મારા સિવાય કોઈ સંકલ્પ રાખવો નહીં. અને મહારાજ વિના જો બીજો સંકલ્પ રહી જાય તો ફરીવાર જન્મ લેવડાવે. અને આવો મોકો, આવો જોગ ફરીવાર મળે કેમ, એ શંકા છે. જોકે મહારાજ કૃપા કરીને આપે તો વાત અલગ છે, પણ આપણી વાટે ન રહેવું. સમજાય, વાટે રહેવાથી ક્યારેક 10, 20, 25, 50 હોય, 500, 1000, 2000 જન્મ લેવા પડે. માટે આને ફેરી જઈને પૂરું કરવું હોય એવા ભગવાનના ભક્તને કોઈ જગ્યાએ બંધન રાખવું નહીં. ત્યાગાશ્રમ રહ્યો હોય કે ગ્રસ્થાશ્રમ રહ્યો હોય પણ બિલકુલ વિરક્ત વર્તતો હોય. મારા અભઘડી એમ કે હાલ તો થેલો તૈયાર કરવાની તૈયારી એની હોવી જોઈએ, નહીં થેલો તૈયાર જ હોય. સમજાય, મહારાજ હાલો તમારે હારે હાલી નીકળું, એવી સ્થિતિ જે હોય એ ખરો એકાંતિક નિષ્કામ ભક્ત કહેવાય. અને એવો નિષ્કામ ભક્ત છે એને મારા સર્વસ્વ પોતાનું આપી દે છે. ગોપાળન સ્વામીની એવી સ્થિતિ હતી, તો તમે જુઓ સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી વાંચો તો તમને એમ લાગે હું આ સ્વામીના ચરિત્ર વાંચું છું કે પછી મહારાજના વાંચું છું. આ એટલો ઐશ્વર્ય પ્રતાપ સ્વામી દેખાડ્યો, તોય પણ મહારાજે કોઈ દી સ્વામીને રોક્યા નહીં. ક્યારે મારે રોક્યા, સચ્ચિદાનંદ સ્વામી રોક્યા, જરાક વરસાદ વરસાયો હતો. વ્યાપકાનંદ સ્વામી રોક્યા, જરાક ઘોડાને બેઠું કર્યું હતું. પણ ગોપાળાનંદ સ્વામીને મહારાજે કોઈ દી રોક્યા નહીં, કારણ કે ગોપાળાનંદ સ્વામી મારીની મરજી પ્રમાણે જ કાર્યને કરનારા હતા, પૂર્ણ જ્ઞાની હતા, બધું કર્યા પછી ક્યાંય બંધાય એવા નહોતા. માટે મહારાજ કોઈ જગ્યાએ રોક્યા નહીં. અને એ જ જ્ઞાની ભક્તની સાચી સ્થિતિ છે. ઇતિ વચનામૃતમ્ 43મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની